તારીખ 16/2/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 834-837 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 488
પ્રકારે રાગ દ્વેષ ભાવનો નિષેધ કરીને વિતરાગ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે જ શાસ્ત્રો વાંચવા મળવા યોગ્ય છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં વક્તા અને શ્રોતાનું સ્વરૂપ ચાલે છે. એમાં વક્તા અને શ્રોતા બંને કેવા શાસ્ત્રોનું અધ્યયન રાખવું એનું આ માર્ગદર્શન છે. કોઈ એમ કે ગમે તે શાસ્ત્રો વાંચીએ, શાસ્ત્રમાં તો બધું સારું જ લખ્યું હોય, શાસ્ત્રમાં કાંઈ બુરી વાત તો કોઈ માટે શાસ્ત્ર ગમે તે વાંચીએ તો એમાં શું વાંધો છે, આમ પ્રશ્ન થાય. પણ ખરેખર જેમાં સમ્યક પ્રકારે રાગ દ્વેષ મોહ મટે અને વિતરાગતા ઉત્પન્ન થાય, નિર્દોષતા પવિત્રતા ઉત્પન્ન થાય, તેને જ ખરેખર શાસ્ત્ર અથવા સાચું શાસ્ત્ર કહેવાય. બાકીના સાહિત્યને પુસ્તકોને શાસ્ત્ર ન કહેવાય, કેમ કે એ સાહિત્યની અંદર મિથ્યાત્વ પોષક અનેક વાતો અનેક સિદ્ધાંતો આવતા હોય, એમાંથી શું શિક્ષા લે. જેમાં મિથ્યાત્વના પોષક અથવા રાગ દ્વેષના કોઈ ને કોઈ પ્રકારે ઉત્પાદક શાસ્ત્રો હોય, પુસ્તકો હોય, સાહિત્ય હોય, એમાંથી ખરેખર લાભ થતો નથી. સારું હોય ને ખરાબ ન હોય એવું બહુ ઉપલબ્ધ દ્રષ્ટિએ ધર્મમાં વિચારવું યોગ્ય નથી. ધર્મના પ્રકરણમાં ઉપલબ્ધ દ્રષ્ટિએ માત્ર આ ધર્મશાસ્ત્રો છે માટે એમાં બુરી વાત ન હોય ને સારી વાત બધી હોય એવું જાડી બુદ્ધિથી વિચારવા યોગ્ય નથી. હીરાનો તોલ જેમ એના યોગ્ય કાંટે થાય એમ ધર્મ તો હીરા કરતાં પણ મૂલ્યવાન છે. એમાં એવો કાંટો જાડો મોટો ન ચાલે, એમાં નાની કાંટી હોય છે. મોટો 5 મણનો કે 1 ટનનો જોખવાનો દાગીનાનો કાંટો હોય, 5 મણનો દાગીનો હોય કે 1 ટન 2 ટન 5 ટનનો કાંટો હોય, આ રોડ સ્કેલ આવે છે ને, એ રોડ સ્કેલ ઉપર હીરા જોખાય કે ન જોખાય એ કામમાં ન આવે. હીરા જોખવાનો કાંટો 5,000નો હોય કે 10,000નો હોય, સારા આવે છે 15-20,000ના સાયન્ટિફિક બેલેન્સ આવે છે. અને રોડ સ્કેલ 80,000નો હોય, વધારે કિંમતી હોય તો કામ આવે કે ન આવે, એ કામ ન આવે. એ રીતે મૂળમાં જ્યાં પદ્ધતિ રાગ દ્વેષ મટાવવાની એવી છે કે પહેલાં શ્રદ્ધાન શુદ્ધ થાય તો જ રાગ દ્વેષ મોહ મટે, ચારિત્રનો રાગ દ્વેષ મોહ પણ તો જ મટે, અને શ્રદ્ધાન શુદ્ધ ન થાય તો રાગ દ્વેષ મોહ ચારિત્રના પણ ન મટે એવું એક વસ્તુ વિજ્ઞાન છે. ત્યાં પહેલાં જેમાંથી વિપરીત શ્રદ્ધાન થાય એવા સાહિત્ય અને એવા શાસ્ત્રોનું અધ્યયન કરવા યોગ્ય નથી, એ વાંચવા યોગ્ય પણ નથી અને સાંભળવા યોગ્ય પણ નથી. નંદ કસાય તો અનંત વાર કર્યો, બૂમડું થાય ને કોઈ તમને એમ કહે કે ભલે અંદર ખદબદેલું રહે,
બહાર તો મટી ગયું,
બહાર ઉપર ઉપર તો સારું દેખાય કે ના દેખાય, ને ત્યાં કેમ મંજૂર કરતા નથી કે ભલે અંદર પાક ભર્યો, આ ઉપરથી તો રોજ આવતી દેખાય એવી દવા છે, એ લગાડીએ તો હું વાંધો, ઉપર તો સારું રહે, દેખાવ તો ન બગડે, અંદર પછી હળો જાશે ઊંડો, અને એ હાથ તો કપાવવાનો વારો આવશે, આ દશા થાય એમ. ઉપર ઉપરથી મંદ કસાય કર્યો હોય ને ધર્મના બાને મિથ્યાત્મને પૂછ્યું હોય, એ સડો એવો ઊંડો જાય કે જાય નરક નિગોદમાં, આ દશા થાય. તો મંદ કસાય થયો એટલું સારું થયું કે નહીં હોય કયો? ઉપર તો એવું કહ્યું કે આ વાતની જેને પરીક્ષા કરતા આવડતી નથી તેને ધર્મ થાય એમ બને નહીં. કોઈ એમ માને કે અમને પરીક્ષા કરતા નથી આવડતી, પણ અમારે ધર્મ કરવો છે, ભલે પરીક્ષા કરતા ના આવડે, કે એ રીતે કદી ધર્મ થતો નથી, થઈ શકે નહીં એ રીતે ધર્મ એમ કહ્યું. રામાયણ ભારતની જેમ આ રાગવર્ધક શાસ્ત્ર નથી, આ વૈરાગ્ય ઉત્પાદક શાસ્ત્ર છે. આમ લખ્યું છે, કેમ કે કેટલાક એવા સાહિત્ય છે ધર્મને બાને કે જેમાં કા રાગ પોષાય, કા પોષાય, કા દ્વેષ પોષાય, કા મોહ પોષાય, એવું અધ્યાત્મ શાસ્ત્ર એવું હતું નથી. અહીંયા એવું માર્ગદર્શન છે કે કયા શાસ્ત્રો કેવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય છે એ પણ નિર્ણય કરવા જેવો વિષય છે, એમને એમ ચાલવા જેવું. એ વાત સાચી છે, પણ મગનું પાણી પચી શકે એવું નથી, તો પહેલેથી એમ આડ મારવી કે હવે મારે ધર્મ થઈ શકે એવું છે જ નહીં, એવું આડ મારવી. જો જરૂરિયાત લાગે કે આ હોજરી સરખી કરવાની જરૂર છે ને નહીંતર મરી જઈશ, તો એનો ઉપાય કરે કે ન કરે, કે એમ કરીને હડસેલો મારે કે ના ના હવે આ હોજરી ખરાબ થઈ ગઈ છે કાંઈ કરવું નથી ભલે મરી જવાય, એવું કોઈ પસંદ કરતું નથી, તૈયારી કરે. આ વાત સમજવા માટે કેવી પાત્રતા હોય એનો પણ વિચાર કરે, એનો અભ્યાસ કરે, અને એ રીતે પોતે પ્રવર્તે. એવું નથી કહ્યું કે યોગ્યતા ન હોય તો પણ એનો અભ્યાસ કરવો, યોગ્યતા તૈયાર કરવી એવી વાત પણ એની અંદર પહેલા છે. અને જેને આત્મહિત કરવાની તીવ્ર ભાવના છે, ઉત્કૃષ્ટ ભાવના છે, અને જેને આત્મા કેવો છે એ સમજવાની ઉત્કૃષ્ટ જિજ્ઞાસા છે, એને પાત્રતા ઉત્પન્ન થઈ આવે છે, અને એને પછી આ વાત નહીં પચે એ વાત રહેતી નથી. જેને એક આત્મા જ જોઈએ છીએ અને આ જગતમાંથી બીજું કાંઈ જોતું નથી, એવી જો એની ભાવના હોય આત્માની, તો એને પાત્રતા થઈ ચૂકી. અને એવી ભાવના ન હોય તો એને આ વસ્તુ પચતી નથી, અને એનું હિત બીજી રીતે થઈ જાય છે, આ વસ્તુ નહીં પચે માટે બીજી રીતે પણ એનું હિત થઈ જશે, કે કાંઈ નહીં બીજું કરીએ હવે, એમાં પણ વાતમાં કાંઈ માલ નથી, એ પણ ઊંધો જ જવાનો છે, એમાં કાંઈ સવડું થશે નહીં. શાસ્ત્ર વાંચે છે આત્મહિત કરવા અર્થે વાંચે છે કે નહીં? એને કંઈક આત્માનું ભલું કરવું છે ત્યારે ધર્મના ક્ષેત્રમાં આવ્યો છે, કે આત્માનું ભલું નથી કરવું ને કાંઈ દુકાનદારી કરવી છે ને ધર્મના ક્ષેત્રમાં આવ્યો છે? આટલી વાત તો એને પહેલા નક્કી કરવી પડશે. જો તારે દુકાનદારી કરવી હોય તો જગત આખાનું ક્ષેત્ર ખુલ્લું છે, બહુ મોટું ક્ષેત્ર છે જગતનું, ત્યાં એ તારે શક્તિને ઉપયોગ કર. અને જો આત્મહિત કરવું હોય તો માત્ર કેવળ આત્મહિત કરવા માટેનો આ પ્રકાર છે અને આ ક્ષેત્ર છે, ત્યાં બીજું કરવા જેવું. શું કહે છે કે મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે, પહેલો આ સિદ્ધાંત છે કે મંદ કષાય એ કોઈ મોક્ષ નો માર્ગ નથી. માટે એ કરીએ કાંઈક એ કરીએ એ વાત રહેતી વળી એમ પણ સમજવા યોગ્ય નથી કે મંદ કષાય કરશું તો ધર્મની પ્રાપ્તિ થશે, એમ પણ સમજવા યોગ્ય નથી. માટે ધર્મ પ્રાપ્તિ અર્થે મંદ કષાય કરીએ એમ પણ ગમે તે પ્રકારે કષાયની મંદતા થાય, માટે ધર્મ એને પ્રાપ્ત થવાની ભૂમિકા થાય એમ પણ નથી. યથાર્થ પ્રકારે પાત્રતામાં આવે ત્યારે કષાયની મંદતા થાય છે અને ત્યારે એ ધર્મને પ્રાપ્ત થવાની યોગ્ય ભૂમિકામાં આવે છે. પણ પાત્રતા ન હોય ને કષાયની મંદતા કર્યા કરે કોઈ પણ નિમિત્તે કોઈ પણ કાર્ય કોઈ પણ પ્રકારે, તો તેથી એને ધર્મ પ્રાપ્તિની ભૂમિકા થાય છે એમ પણ નથી. ઉલટાને ત્યાં હોજરી વધારે બગડે છે, ત્યાં તો પછી મગનું પાણી એ પચવાનું નથી, આ દશા થાય. મોક્ષ માર્ગ તો વિતરાગ ભાવ છે, માટે જે શાસ્ત્રોમાં કોઈ પ્રકારે એટલે યથાર્થ પ્રકારે, જે શાસ્ત્રોમાં યથાર્થ પ્રકારે કોઈ પ્રકારે એટલે સમ્યક પ્રકારે એમ લેવું. રાગ દ્વેષ મોહ ભાવોનો નિષેધ કરીને એમ ગમે તે પ્રકારે નથી નિષેધ થતો. યથાર્થ પ્રકારે રાગ દ્વેષ મોહનો નિષેધ કરીને વિતરાગ ભાવનું પ્રયોજન એટલે વિતરાગ ભાવ ઉત્પન્ન થાય એ પ્રયોજન છે, અને એવા પ્રયોજનની સિદ્ધિ થાય એવા સિદ્ધાંતોને એવી રચના પ્રગટ કરી હોય પ્રગટ કરી હોય તે જ શાસ્ત્રો વાંચવા યોગ્ય છે અને તે જ શાસ્ત્રો સાંભળવા યોગ્ય છે. ગમે તે શાસ્ત્રો વાંચવાને સાંભળવા યોગ્ય નથી, એની પણ પરીક્ષા કરવી ઘટે છે. વાંચતા વાંચતા માનો કે પહેલા ખ્યાલ ન હોય આ કોઈ શાસ્ત્ર સારા રચનારનું છે, રચનાર તરીકે જેનું નામ છે તો યોગ્ય વ્યક્તિ છે. ઘણી વાર તો કોઈના નામે કોઈ વાત ચાલતી હોય છે, ભગવાન મહાવીરના નામે ચાલે ગણધરના નામે ચાલે, એમાં ફેર આવે એટલે તરત એને લાઈટ થવી જોઈએ કે આમાં કેમ ફેર પડે છે. તપાસ કરો ખરેખર આ એમની જ રચના છે કે બીજા કોઈની રચના છે, એમાં પરીક્ષા બુદ્ધિ જોઈએ છે. પરીક્ષા બુદ્ધિ ન હોય, જેમ વક્તાની પરીક્ષા બુદ્ધિ ન હોય જેને સાંભળે છે એની, એમ જે સાહિત્ય વાંચે છે એની પરીક્ષા બુદ્ધિ ન હોય અને એમને એમ ધર્મ થઈ જાય એમ કોઈ દિવસ બનતું નથી, કદી એવું નથી બનતું. હજુ કયા શાસ્ત્રો વાંચવા સાંભળવા એની ખબર ન હોય, એ ક્યારે સંસારના દુઃખથી છૂટે, પ્રશ્ન કર્યો છે કે એને સંસારના દુઃખથી છૂટવાનો કોઈ પ્રસંગ નથી. શું વાંચવા યોગ્ય છે, શું સાંભળવા યોગ્ય છે, શું નથી વાંચવા યોગ્ય, શું નથી સાંભળવા યોગ્ય, એનો નિર્ણય ખબર ન હોય અને એ સંસારથી છૂટવા ચાહે એનો સંસાર નાશ થાય એવું કદી બનતું નથી. તે સંસારથી છૂટી શકે નહીં, તેને દુઃખનો અભાવ થાય નહીં, અને સમ્યક પ્રકારે દુઃખનો નાશ થવો એ પણ એને બનશે નહીં. દુઃખ નામ આકુલતા. જીવને મિથ્યાત્વના સદભાવમાં અનંત દુઃખ છે, પણ જીવ એવો ટેવાઈ ગયો છે કે એને ખબર નથી કે મને કેટલું દુઃખ છે. જોકે દુઃખ જીરવવાની પણ શક્તિ એનામાં અનંત છે, અને સુખ મેળવવાની શક્તિ પણ એનામાં અનંત છે. ગમે તેવું દુઃખ થાય છે તો પણ જીવ પોતાના અસ્તિત્વને ક્યારે છોડતો નથી, કે પોતાના અસ્તિત્વમાં રહેલા અનંત ગુણના નિધાનને પણ ક્યારે આ ચાલતી નથી. આવું તો એનું ત્રિકાળ ધ્રુવ અસ્તિત્વ છે. અનંતકાળ નિગોદનું દુઃખ સહન કર્યું છે પ્રચુર, અને અનંતકાળ જન્મ મરણના દુઃખ સહન કર્યા છે. અનંતકાળ અંગ ઉપાંગ કાયપા કપાયવા છેદન ભેદન બળ્યો છે, જળ્યો છે, સુકાણો છે, ડૂબ્યો છે, મૂંઝાણો છે, ડૂબીને મરે છે, બધા પ્રકારના અનંત વાર અનંત દુઃખ સહન કર્યા છતાં ધ્રુવધામ આત્મા છે એ ધ્રુવ જ રહ્યો છે. પોતાની ગુણ સંપત્તિને જરા પણ ગુમાવ્યા વિના અનંત અનંત ગુણ અખંડ રહ્યા છે. એની સ્વતંત્ર તાકાત છે વસ્તુની. તેથી દુઃખથી પણ જ્યારે એ ટેવાઈ જાય છે ત્યારે એને સહજ ને સાધારણ થઈ જાય છે. એ જ રીતે મિથ્યાત્વના સદભાવમાં જીવને અનંત દુઃખ છે. એ દુઃખથી છૂટવા માટે પહેલો પ્રકાર સમ્યક્ત્વનું ગ્રહણ કરવું, એ જ પહેલો પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર નથી. તો એને સંસાર છૂટે નહીં ને દુઃખનો પણ અભાવ એને થાય નહીં. માટે સાચા શાસ્ત્રનો પહેલા નિર્ણય કરવો, માટે પહેલામાં પહેલો સત્શાસ્ત્રો સંબંધીનો નિર્ણય કરવો, અને સત્શાસ્ત્રોનું જ અધ્યયન કરવું, એનું જ પરિચર્યન કરવું. ગમે તે શાસ્ત્રો અધ્યયનમાં રાખવાથી એક તો પોતાનું જ્ઞાન સમજણ સ્વચ્છ ચોખ્ખી હોય નહીં, અનાદિનો વિપર્યાસ મિથ્યા અભિપ્રાય વિપરીત અભિપ્રાય વિપરીત અભિનિવેશ લઈને તો હજી અહીં સુધી પરિભ્રમણ કરતો કરતો હજી પહોંચ્યો છે. એ જ સ્થિતિમાં એ મિથ્યાત્મના અને રાગદ્વેષના પોષક સાહિત્યને વાંચે સાંભળે આદર કરે તો એને ક્યારેય મિથ્યાત્વથી છૂટવાનો અવસર આવે નહીં. પ્રયોજન રહે છે તો એકનું જોઈ લેવું ઠીક છે, બાકી એમાં કઈ ઊંડા ઉતરવા જેવું નથી. આમ તો છાપાનાનું કોઈ પ્રયોજન આત્મહિતાર્થે તો છે જ નહીં, લૌકિક પ્રયોજનનો એ વિષય છે. તો લૌકિક પ્રયોજન પોતાને ઉદય સંબંધિત કેટલું છે એટલો બહુ તો વિચાર કરે. ધર્મબુદ્ધિએ તો છાપા વાંચવાનો આમાં કોઈ પ્રસંગ નથી, કેમ કે એ તો લૌકિક પ્રયોજન પાપના પરિણામ છે. એ જાણે કે આ છે તો પાપ ભાવ, તો એની અંદર એ હોંસ અને રસ કેટલો લેવો એનો એને પહેલેથી જ મર્યાદા રહી જાય. ન વાંચે તો ઈષ્ટ જ છે, પણ છતાં કદાચ કઈ પ્રયોજન હોય કોઈ. ભાઈ મુંબઈમાં જે અમારી બજારના ભાવ ચાલે છે એની સાથે પેરિટી જોવી પડે છે. એ જોવે છે પાપ કરીને, પણ છતાં એનું પ્રયોજન જેમ દુકાને જવાનું છે એમ પ્રયોજન રાખે તો એ મર્યાદિત ધર્મ બુદ્ધિ થી તો કઈ છાપા મેગેઝિન થોડા વાંચવાના હોય છે, ધર્મ બુદ્ધિ થી તો વાંચવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે સત્શાસ્ત્રો સિવાયનું ધાર્મિક સાહિત્ય છે એ તો ધર્મ બુદ્ધિ થી વાંચવામાં આવે છે, એનો અહીંયા નિશ્ચિત છે. જે ધાર્મિક સાહિત્ય છે એમ કહેવાય છે કે આ ધર્મનું સાહિત્ય છે, છતાં જે સત્શાસ્ત્રો નથી એ ધર્મ બુદ્ધિ થી વાંચવા યોગ્ય નથી, અને એમાં કોઈ લૌકિક પ્રયોજન પણ હોતું નથી. ન તો લૌકિક પ્રયોજન છે, ન તો ધાર્મિક પ્રયોજન છે, પછી એને વાંચવાનો શું પ્રશ્ન છે? પછી કઈ વાંચવા યોગ્ય રહેતો એમ સિદ્ધ છે. એટલે તો એ લીધું કે કોની પાસેથી સાંભળવું એનો પણ પરીક્ષા ને વિવેક કરવો. એ તો બધું એવું છે, અત્યાર સુધી ભૂલ કરી છે, હવે તો ગુરુદેવે આ બધો પેંઠીએ પેંઠીએ તેલ નાખીને સમજાવ્યું છે કે જોજે કઈ અત્યાર સુધી ચાલ્યો એમ ચાલવા જેવું, હવે જરાક જોઈ વિચારીને પગ માંડજે એમ કેમ. પગલું ભરવું નહીં, પગ માંડવો હોય તો જોઈ વિચારીને પગ માંડજે. માટે સાચા શાસ્ત્ર નો પહેલા નિર્ણય કરો. તથા હિંસા યુદ્ધ આદિ પોષી દ્વેષ ભાવનું અથવા અતત્વ શ્રદ્ધાન પોષી મોહ ભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, માટે તેવા શાસ્ત્રો વાંચવા સાંભળવા નહીં. શસ્ત્ર એટલે આત્મઘાત કરીએ એવું શસ્ત્ર છે. શું કે છે કે જે શાસ્ત્રોમાં શાસ્ત્રને બાને અનેક શૃંગારની વાતો આવતી હોય, ભોગ ભોગના વર્ણનો આવતા હોય, કુતુહલ અને તીખળના આ બધા જોક્સ કરે છે ને, કથા વાંચે ત્યારે બધા અત્યારે જોક્સ કરતા નામ તો મોટા મોટા છે છાપામાં ને મેગેઝિનોમાં આવતા હોય છે ને, ટૂચકા હાસ્યના વાંચી લઈએ શીખી લઈએ પછી થપકારે રાખે, લોકોને મનોરંજન થાય, બહુ સારું, બહુ સરસ કીધું, બહુ સરસ કીધું. માયા ધર્મનું ક્ષેત્ર છે આ, કોઈ હસવાનું પાપનું ક્ષેત્ર
નથી,
તો પાપ ભાવ છે. જેમ કોઈ ફારસીઓ મનોરંજન કરે એમ કોઈ આ ગાડી ઉપર બેસીને લોકોને મનોરંજન કરાવવાની ફારસિયાની આ કોઈ સીટ
નથી
કે એવું બધું એ પ્રકારને. પણ એક દુકાનદારી થઈ જાય છે ત્યારે એને લોક માનસનો અભ્યાસ થઈ જાય છે, દુકાનદાર વક્તાઓને લોક માનસનો અભ્યાસ થઈ જાય છે કે મનોરંજન છે, એમાં સાંભળનારાઓ એવા એકાગ્ર થાય છે અને ખુશી થાય છે અને રાજી થાય છે, માટે આ રીતે છેતરવામાં વાંધો નથી. એ છેતરે છે પોતે પોતાની જાતને પણ, છેતરે છે ધર્મને નામે, ત્યાં ત્યાં ક્યાંય ધર્મનું નામ નિશાન નથી. એ કુતૂહલ છે એને પોષીને રાગ ભાવનું પોષણ કરે, રાગ વધે એવું પ્રયોજન ત્યાં સિદ્ધ થાય, તથા હિંસા યુદ્ધ આદિ પોષી દ્વેષ ભાવ, મોટા મોટા યુદ્ધના વર્ણન આવે, માતા માતા જ એને દ્વેષ વધે કે આને તો બરાબર આમ હરાવી દે, મારી નાખે, એ બરાબર છે એમ દ્વેષનું પોષણ કરે, અથવા પુણ્યમાં ધર્મ બનાવીને અતત્વ શ્રદ્ધાનું પોષણ કરે, આમ કરો આમ કરો, વ્રત કરો, સંયમ પાળો, દાન કરો, ભક્તિ કરો, આ કરો તે કરો, તમને ધર્મ થશે, એ રીતે દર્શનમોહ ભાવનું દર્શનમોહ પોષાય, દર્શનમોહ તીવ્ર થાય, મિથ્યા શ્રદ્ધાન તીવ્ર થાય, એમ મોહભાવનું પ્રયોજન પ્રગટ કર્યું હોય તો એવું કહેવા વાળા શાસ્ત્રો કે ખરેખર શાસ્ત્ર નથી, એને આત્માનું ભલું થાય એવી વાત એમાં નહીં હોવાથી, આત્માને નુકસાન થાય એવી વાત હોવાથી, જેમ શસ્ત્ર દ્વારા ઘાત થાય છે એમ આત્માનો આમાં ઘાત થાય છે, તે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, માટે તેવા શાસ્ત્રો વાંચવા સાંભળવા નહીં, તે શાસ્ત્રો વાંચવા યોગ્ય પણ નથી, ને તેવા શાસ્ત્રોનું વાંચન થતું હોય તો ત્યાં સાંભળવા જવું યોગ્ય પણ નથી. આવું સુંદર તત્વ જ્યાં નિરૂપણ કર્યું છે, નિર્દોષ પરમાત્મ તત્વની જેમાં વાર્તા છે, કહેનારા પણ નિર્દોષ પરમાત્મા થઈને એ વાત કરે છે, પોતે અનુભવે છે ને હું એવો છું એટલે એવો થયો, ત્યાં એ છોડીને રાગ દ્વેષ અને મોહવર્ધક કથા વાર્તા કે શાસ્ત્રો સાંભળવા વાંચવા જવા યોગ્ય નથી. સામાન્ય જનસમાજ તો જાય છે ત્યાં, પણ આવું તત્વ સાંભળવા મળ્યા પછી પણ ઘણા જાય છે, એ ઘણી વિચિત્રતા રહેલી વિષય છે કે આ વાત ઉપર ધ્યાન ખેંચાયું, આવું સુંદર તત્વ, સર્વાંગ સુંદર, સર્વાંગ નિર્દોષ તત્વ, એનું પ્રતિપાદન એના શાસ્ત્રો એના વક્તા એ જાણવા જોવા એનો પરિચય થયો ભલે યત્કિંચિત, પણ પછી પણ રાગ દ્વેષ મોહવર્ધક શાસ્ત્રો અને વક્તાઓને સાંભળવા જાય છે, એ સામાન્ય બુદ્ધિનો પણ એમાં પ્રયોગ રહેતો નથી. જાય છે આપણા મુમુક્ષ હોય એટલે ખ્યાલ છે, સોએ સો ટકા થાય, સોએ સો ટકા નુકસાન થાય, કિંચિત માત્ર લાભ ન થાય, પણ એની પોતાને ખબર પડતી નથી. પણ પોતાના રાગ દ્વેષ મોહના કારણે દુખી થાય છે જીવ, જે દુખી થાય છે એ મૂળમાં તો મિથ્યાત્વ કારણ છે, અને મિથ્યાત્વ હોય ત્યાં રાગ દ્વેષની ઉત્પત્તિ થયા વિના રહેતી નથી. રાગ દ્વેષ સ્વયં આકુળતા સ્વરૂપ છે, અને જે રાગ દ્વેષ મિથ્યાત્વ જનિત છે તે અનંત આકુળતા સહિત છે. એટલે કર્મના ઉદયથી એટલે પ્રતિકૂળ સંયોગોથી કોઈને દુઃખ થાય છે એમ નથી, કેમ કે દુઃખ કાંઈ પ્રતિકૂળ સંયોગોમાંથી આવતું નથી, પોતાનું દુઃખ પોતામાંથી ઉત્પન્ન થાય છે, અને જીવનો સુખ ગુણ વિપરીત પરિણમે છે ત્યારે તેમાં દુઃખનો અનુભવ થાય છે. જેમ જીવમાં જ્ઞાન નામનો ગુણ છે, સદાય પરિણામ કરતો હોવાથી જ્ઞાન થયા કરે છે જીવને, તેમ જીવમાં સુખ નામનો ગુણ છે, સદાય પરિણામ કરે છે મિથ્યાત્મને સંસાર દશામાં દુઃખરૂપે વિપરીત ઊંધો પરિણમે છે. જો એ ગુણ સમ્યક થાય, સમ્યક શ્રદ્ધાંત થતા, સર્વ ગુણો સમ્યક થાય છે ને, એક શ્રદ્ધાંત સમ્યક થતા સર્વગુણો સમ્યક થાય છે, ત્યાં સુખ ગુણ પણ આંશિક શુદ્ધ પરિણમતા, સુખાનુભવ આત્માના સુખનો, આત્મિક સુખનો સુખાનુભવ જીવને શરૂ થાય છે, તેનાથી જીવ સુખી થાય છે, અને તે સુખ ગુણ ઊંધો પરિણમતા, ઉલટો પરિણમતા, વિપરીત પરિણમતા જીવને દુઃખ થાય છે. પણ ખરેખર કોઈ ઉદયના કારણે જીવને દુઃખ થાય છે એમ લોકો કહે છે ને, કે તમે આ પુસ્તકમાં, પાનામાં, મંદિરમાં પૈસા નાખો છો, એના કરતા લોકો સુખી થાય એવા કાર્યો કરો ને, એને એમ કહે છે કે ભાઈ સુખી કેમ થાય ને દુઃખી કેમ થાય, એની તારી સમજણ અને અમારી સમજણમાં ફેર છે. તું એમ માને છો કે જીવોને અનુકૂળતાઓ રહે તો સુખી થાય અને જીવોને પ્રતિકૂળતાઓ થાય તો દુઃખી થાય, પણ ખરેખર એ અનુકૂળતા અને પ્રતિકૂળતાના કારણે સુખ દુઃખ
નથી.
અને આ પ્રતિકૂળતા મને થઈ એવી ઉપાધિમાં એને દુઃખ અને આકુળતાનો અનુભવ થાય છે. વસ્તુતા એ બંને દુઃખ જ છે, બંને આકુળતા વાળા પરિણામ હોવાથી બંને દુઃખ જ છે. પ્રતિકૂળતાનું નામ પ્રતિકૂળતા પાડ્યું છે. જીવને ખરેખર પ્રતિકૂળતા અનુકૂળતા કોઈ છે જ નહીં, બે પ્રકાર છે એટલે એકનું નામ પાડ્યું અનુકૂળતા, એકનું નામ પાડ્યું પ્રતિકૂળતા. જેમ કે સુગંધ અને દુર્ગંધ, તો ગંધના બે ભેદ છે, પણ સુગંધ સારી છે અને દુર્ગંધ ખરાબ છે એમ જીવને માટે નથી. જીવને માટે તો બંને જ્ઞાનનું નહીં છે. આમ છે, જો એ કોઈ પણ ઉદયને જ્ઞાનનું જ્ઞેય બનાવે એટલે પોતે જ્ઞાન માત્રપણે પરિણમે, જણાનાર પદાર્થને જ્ઞેય માત્રપણે જ્ઞેયના સ્થાનમાં રાખે તો એને દુઃખ નથી કહેવાતા પ્રતિકૂળ પ્રકારમાં, પણ એને દુઃખ નથી. પ્રતિકૂળતા કોને કહેવી? અમારા કથાનો યુગ છે વિષ્ણુનો, એમાં ધ્રુવની કથા આવે છે.
ધ્રુવ
એને ઓરમાનમાં હતી, રાજાનો પુત્ર હતો, પણ રાણી ઓરમાન હતી, નવી હતી, એટલે એને બહુ દુઃખ દેતી હતી. એટલે એને વૈરાગ થઈ ગયો કે મારે શા માટે હવે અહીંયા રહેવું, આ તો મને દુઃખ દુઃખ ને દુઃખ જ છે, ક્યાંય મને હક લેવા દે એમ નથી. ભાઈ ને દ્વેષ થતો હતો, આને ઉંમર નાની હતી, બાળક હતો, બાળક બાળપણમાં જ ખૂબ દુઃખ દીધી હતી. બાળપણમાં જ એને વિચાર આવ્યો કે મારે આ રાજનો લોભ રાખવો નથી, રાજપાટ છોડીને જંગલમાં જઈને તપ કરવું. જંગલમાં જઈને એને તપ કર્યું, પરમાત્માને પ્રસન્ન કર્યા, પછી બધાને ખબર પડી કે આ તો એ ભગવાનનો બહુ મહાન ભક્ત છે કે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. ત્યારે એના મા બાપને, રાજાને, રાણીને ખબર પડી, રાણીએ માફી માગી, તમે બહુ દુઃખ દીધું છે, મારી ભૂલ થઈ ગઈ છે, હું તારી માફી માગું છું, તું તો મહાન આત્મા છો. ત્યારે એમ કહે છે કે તમે મને જો દુઃખ ન દીધું હોત તો હું ક્યાંથી આ રસ્તે ચીડ્યો હોત, માટે તમે તમારા ઉપકારી છો.
ઠીક છે,
તો એને પ્રતિકૂળતા વાળા કહેવા કે અનુકૂળતા વાળા કહેવા, હવે તમે નક્કી કરી દો. એને જે પ્રકારે પ્રવર્તન કર્યું પ્રાણીએ ઓર માયા દીકરા ઉપર, એમાં એને અનુકૂળતા આપી કે પ્રતિકૂળતા આપી, શું ન્યાય કાઢશો? ન્યાય એમાં કયો, ન્યાયનું ધોરણ શું છે તમારી પાસે? કે પરિણામ અનુસાર એની ખતમણી થાય છે. એ પ્રતિકૂળતા જ બહુ મોટી અનુકૂળતા હતી કે જેને કારણે એને આ લાભ થયો, એ જ બહુ મોટી અનુકૂળતા હતી એમ કહી શકાય. માટે અનુકૂળ પ્રતિકૂળ એ જીવના પરિણામને દેખીને આરોપ કરવાનો વિષય છે, એમાં કોઈ વાસ્તવિકતા બીજી નથી. આરોપ કરવાનો એ વિષય છે. Oh. જેવો નૈમિતિક ભાવ થાય તેવો આરોપ નિમિત્ત ઉપર આવે. શાસ્ત્રમાં તો દ્રષ્ટાંત આવે છે કે એક જ નિમિત્ત હોય ને વિભિન્ન પરિણામ થાય છે. એકને વૈરાગનું નિમિત્ત થાય, એકને રાગનું નિમિત્ત થાય. શું કહેવું એને? એટલે અહીંયા સિદ્ધાંત સ્થાપે છે કે કર્મના ઉદયથી જીવ દુઃખી નથી, પણ પોતાના રાગ દ્વેષ મોહના કારણે દુઃખી થાય છે. મિથ્યાત્વ જનિત રાગ દ્વેષ થાય છે, મિથ્યાત્વ પોતે દર્શન મોહ છે, તેના કારણે જીવને દુઃખ થાય છે. આ જીવને અંદરમાંથી દુઃખ ઉત્પન્ન થવાનું મૂળ કારણ આ છે. તેથી જ જ્ઞાની જીવ કોઈ પણ પ્રકારના કર્મના ઉદયમાં દુઃખી થતા નથી. જ્ઞાની સર્વ ઉદયમાં સુખી છે, ક્યાંય એને દુઃખ થતું નથી. બાહ્ય નારી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટાગર. શ્રેણીક મહારાજા આદિ સમ્યક દ્રષ્ટિઓ છે. લોકો એમ જોવે છે કે આ નરકના દુઃખ ભોગવે છે. એ કહે છે કે અમે અંદરમાં અમારા આત્માના સુખનો રસાસ્વાદ ઘટક 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 પીએ છીએ. જેમ ખરેખરી તૃષા લાગે અને સાકરનું ઠંડુ મીઠું પાણી શેરડીના રસ જેવું મળે અને ઘટક ઘટક પીએ એમ પીએ છે. સુખને પીએ છે, એ દુઃખને ભોગવતા નથી. સામાન્ય રીતે તો અનેક કાર્યોની ઉપાધિ કરવી એમાં આકુલતાને દુઃખ છે કે નહીં? પણ જે કાર્ય હોંશથી કરે છે એમાં ક્યાં દુઃખ માને છે? એ વખતે ઘરે આવે છે, પ્રસંગ બીજા ત્રીજા ઉત્સાહથી કામ કરે છે, હોંશ કરે છે, ત્યારે દુઃખનો અનુભવ થાય છે. એ તો કલ્પના છે એની. સુખની પણ કલ્પના છે ને દુઃખની પણ કલ્પના છે. તે દુઃખના નાશ કરવાનો ઉપાય, એટલે દુઃખનું મૂળ સ્વરૂપ તો આકુલતા છે. આકુલતાના નાશ કરવાનો ઉપાય તો એક વિતરાગ ભાવ છે. જેમાં નિરાકુળતા થાય એવો એક વિતરાગ ભાવ, એક જ દુઃખના નાશ કરવાનો ઉપાય છે. અને એની પદ્ધતિ છે, એ વિતરાગ ભાવ ક્યાંથી શરૂ થાય, કેમ વૃદ્ધિગત થાય અને કઈ રીતે પરિપૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત થાય એનું આપણું વિજ્ઞાન છે, એની પદ્ધતિ છે. ગમે તે રીતે થઈ જાય છે એમ નથી, એનો એક સુયોગ્ય સમ્યક પ્રકાર છે કે જે પ્રકારે આકુળતા અને દુઃખનો રાગ દ્વેષ મોહનો વ્યવસ્થિત રીતે નાશ થાય છે. આવું વ્યવસ્થિત પ્રતિપાદન જે સાહિત્યમાં છે તે સત્શાસ્ત્રો છે. એવું વ્યવસ્થિત પ્રતિપાદન ન હોય અને રાગ દ્વેષ મોહ નાશ કરવાના બાને પણ ગડબા માર્યા હોય એ સત્શાસ્ત્રો નથી. મિત્રો, એમ કહીને અમારા શાસ્ત્રમાં પણ રાગ દ્વેષ મોહ નાશ કરવાની વાત છે, પણ એમાં આડું અવળું ચાલે એવું નથી. કહેતા પ્રવચન કરતા કે આ જે પદ્ધતિ છે એ ત્રણેય કાળે એક જ પ્રકારની, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો અર્થ, એમાં જરાય આડું અવળું કરવા જાય આખો માર્ગ બદલાઈ જાય છે, ઉન્માર્ગ થઈ જાય છે. સન્માર્ગ રહેતો નથી પણ ઉન્માર્ગ થઈ જાય છે. એટલે બે અભિપ્રાય નથી એમાં, એક જ અભિપ્રાય છે, અનાદિ અનંત એક અભિપ્રાય છે. ગમે તે કાળના જ્ઞાની હોય, ભૂતકાળના, ભવિષ્યના, વર્તમાનના, એક હોય કે અનેક હોય, હજાર હોય, ત્યાં બીજો મત નથી, બીજો અભિપ્રાય નથી, બીજો માર્ગ નથી, બીજો ઉપાય નથી. કેમ કે આ તો વસ્તુનું વિજ્ઞાન છે, એમાં શું ફેર થાય? વિજ્ઞાનમાં કોઈ ફેર પડતો નથી. તે દુઃખનો નાશ કરવાનો ઉપાય તો એક વિતરાગ ભાવ છે, તે જે શાસ્ત્રો કહેતા નથી. જે શાસ્ત્રમાં એ વિતરાગતાની ઉપાદેયતાની પદ્ધતિ યથાર્થ નથી અથવા વિતરાગતાની વાત નથી, અને બીજી બીજી રીતે અનેક પ્રકારના પુણ્ય પરિણામથી ધર્મ માને છે અને મનાવે છે, તે રાગ દ્વેષ મોહને પોષણ કરવાવાળા શાસ્ત્રો તો આત્માના ઘાતમાં નિમિત્ત થાય છે. એ આત્મઘાતમાં નિમિત્ત થાય છે, તેથી એને શસ્ત્ર કહેવામાં આવ્યા છે. ધર્મનું પ્રકરણ તો એવું છે કે કાં તો જીવ યથાર્થ આત્મધર્મને પામે, સ્વભાવ ધર્મને પામે અને સ્વાભાવિક દશાને ઉત્પન્ન કરીને વૃદ્ધિગત કરતો જાય, નહીતર ધર્મને બાને મિથ્યાત્વને સેવે અને પોતાના સ્વભાવથી દૂર ને દૂર જાય, સ્વભાવના અસ્વીકારમાં દ્રઢ થાય અને બીજા ભાવ અનાત્મ ભાવ અને અનાત્મ દ્રવ્યના સ્વીકારમાં દ્રઢ થાય. ધર્મના બહાને સંયમ પાળે તો પણ દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરે. સંયમની ક્રિયા તો સારી છે કે નહીં, કે ખરાબ છે, પણ ત્યાં દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરે જો મિથ્યાત્મ હોય તો, અથવા અસત અભિમાનને દ્રઢ કરે કે મેં આ ક્રિયા પાળી, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એમ મન વચન કાયાની એટલે જે આત્મ નથી એવા અનાત્મ અસત આત્મામાં નથી, સત અસત નથી આત્મામાં, સત એટલે હું આત્મામાં નથી એવા પદાર્થમાં આત્મબુદ્ધિ, તે અસત અભિમાન છે. કે દ્રવલિંગી મુનિ જૈનનો સાધુ કહેવાય છે, જીનોક્ત વ્યવહાર પાળે છે, શુદ્ધ જીનોક્ત વ્યવહાર પાળે છે, છતાં એને ઘણી શક્તિનો ઉપયોગ કરે છે. એટલો વ્રતશીલ સંયમ પાળવા, મહાવ્રત પાળવા ઘણી શક્તિનો ઉપયોગ કરે છે, એટલે એનો પુરુષાર્થ ત્યાં ઘણો જોરદાર છે. તો કહે છે કે જેટલો પુરુષાર્થ એને દ્રવલિંગ પાળવામાં રૂક્યો છે, સમ્યક થવા અર્થે એને એથી વધારે પુરુષાર્થ કરવો પડશે, ત્યારે એને સમ્યક થશે. આમ કહ્યું કેમ કે પુરુષાર્થની કિંમત નથી, પણ પુરુષાર્થ કઈ દિશામાં છે એની કિંમત છે. જો એની દિશા સાચી ન હોય તો એ પુરુષાર્થ ઊંધી દિશામાં જઈને ઉલટી દિશામાં એ ઘણો આગળ વધી જાય છે. જેટલો આગળ ઊંધી દિશામાં ગયો છે તેટલો એને પાછો આવવો પડશે, ત્યારે એ પોતાના સ્વસ્થાનમાં આવશે, ત્યાં સુધી આવી શકશે નહીં. માટે પહેલામાં પહેલી વાત સાચી દિશા પકડવાની છે, અને સાચી દિશા નિર્ણય યથાર્થ થાય તો જ ગ્રહણ થાય છે. દિશા ફેર ત્યાંથી થાય છે, ત્યાં સુધી ઊંધી દિશા અનાદિની છે, એ દિશા બદલાતી નથી. એટલે પહેલામાં પહેલું જ્ઞાનીઓનું કોઈ શિખામણ વાળું ભલામણ વાળું વચન હોય તો એ છે કે પ્રથમ તો તું યથાર્થ નિર્ણય કરવાની દિશામાં તારો પ્રયત્ન લગાવ, તારી શક્તિનો ઉપયોગ યથાર્થ નિર્ણય કરવામાં લગાવ. એ પહેલા બીજે ક્યાંય આમ કરી લો ને તેમ કરી લો એમ ક્યાંય શક્તિ વાપરવા જેવી નથી. અને કોઈ પણ કાર્ય નિર્ણય વગર ક્યાં થાય છે? નિર્ણયની ભૂલ થઈ હોય ને પછી કાર્ય સફળ થાય એવું બને છે? બધું પછી આગળ ભૂલવાળું જ થાય છે. શું કહ્યું કે વિતરાગ ભાવ એ એક જ દુઃખનો ઉપાય છે, દુઃખ મટવાનો, દુઃખ ટાળવાનો, દુઃખનાશનો એક વિતરાગ ભાવ જ ઉપાય છે એમ જે શાસ્ત્રો કહેતા નથી, અને રાગ દ્વેષ મોહને પોષણ કરવાવાળા શાસ્ત્રો છે તે આત્માને ઘાત થવામાં નિમિત્ત થાય છે, આત્માનું અહિત થવામાં એ નિમિત્ત થાય છે. જીવ અજ્ઞાન ભાવે અધર્મને ધર્મ માને છે, એ મિથ્યાત્વ અને ઘોર અજ્ઞાન છે કે જ્યાં અધર્મને ધર્મ માનીને પ્રવર્તવાનું થાય છે. એટલે આત્માનો પર્યાયમાં ઘાત થાય છે, આત્માના ઘાતનો નિમિત્ત થાય છે, એટલે આત્માનો નાશ થાય. આત્મા તો શાશ્વત પદાર્થ છે, અનાદિ અનંત છે, અનંતકાળ નિગોદમાં ગયો, એક શ્વાસોશ્વાસમાં 18 વર્ષ જન્મ મરણ થયા, નાશ થયો કે ન થયો એમ નાશ થવાનો પ્રશ્ન નથી, પણ પર્યાયમાં ઘાત થાય છે. એટલે આત્માના જ્ઞાન અને આનંદ પ્રાણ જે પર્યાયમાં ઉત્પન્ન થવા જોઈએ એનો ઘાત થાય છે. એટલે જ્ઞાન ને આનંદ ઉત્પન્ન થતા નથી, અજ્ઞાન અને દુઃખ ઉત્પન્ન થાય છે. વિચિત્રતા એ છે કે જેમ કેટલાક દર્દીને દર્દનું તો દુઃખ છે, પણ દર્દ મટાડવા માટે વૈદ કહે તે યોગ્ય ઉપાય કરવા માંગતો નથી. એમ કહે કે ભાઈ આ પરેજ તારે પાળવાની છે, જો આ રોગ મટાડવો હોય તો આ પરેજ તારે
પાળવાની,
જો તારા ફેફસા ખરાબ થયા હોય તો બીડી પીવાનું તો તારે છોડવું પડશે. તો કે સાહેબ એ છૂટે એવું નથી. તો પછી વૈદ્ય એમ કહે તો પછી ફેફસા મટાડવા એ મારા હાથની વાત નથી, પણ તારે મટાડવું છે તો મટાડવું છે ને, મટાડવા માટે તો આપની પાસે આવ્યો છો, નહીં તો બીજાની પાસે ન જાઉં. તો કે તું મારી પાસે આવો એસ ને બીડી વાળાની દુકાને જશે, આ બે વાત કઈ રીતે મેળ ખાય છે તારી, મને સમજાતું નથી. આ એક વિચિત્રતા છે કે એને રોગ મટાડવાની ખરી ગરજ થઈ નથી, આમ વાત છે. હું મૂકી શકું એવું નથી કે વાત ખોટી છે. ઘણાને ચાલે છે, તારે ન ચાલે એ પ્રશ્ન નથી, પણ તારે મૂકવી નથી વાત. અને વળી દર્દ મટાડવું છે, બે વાતને મેળ, દર્દ થાય એ વાતની સેવી, એ વાતને સેવવી છે, અને દર્દ મટાડવું છે, બે વાત બનવાની નથી. બે વાત કેવી રીતે બની શકે? બે વાત રાખીએ તો પછી આ નથી થોડું નુકસાન થાય, આ નથી થોડું લાભ થાય, એમને એમ કઈક બેલેન્સ જળવાઈ રહે કે નહીં. એ ગુણ કાંઈ થશે નહીં અને નુકસાન વધી જશે, તું બફમાં રહી જઈશ, તો હું આટલું તો કરું છું, દવાઈ ખાઉં છું અને દરદ થાય એવા વ્યસનને પણ હું સેવું છું, તો દવાનો કાંઈ ફાયદો નહીં થાય કે એમાં રોગ વધશે એ સંબંધીની સાવધાની તારી ચાલી જશે. તને એમ થશે કે ના ના દવા લઉં છું, દવા તો લઉં છું, કાંઈ આવ દવા લીધા વગર નો હું. વિપરીતતા છોડી દેવી જોઈએ, સીધી વાત છે. માટે એવા શાસ્ત્રો વાંચવા સાંભળવા યોગ્ય નથી, વક્તા અને શ્રોતા બંનેને માટે, એકને માટે નથી, આ વાત બંનેને લાગુ પડે છે. 836 થી 837 સંસારના ચોપડા કેવા રાખવા જોઈએ અને કેવા વાંચવા જોઈએ એમાં ડાપણ વાપરે, ત્યાં જીવને પ્રયોજન છે નફા નુકસાન નું.
બરોબર,
ત્યાં તો બરાબર પદ્ધતિ શીખી લે. શેઠિયામાં છોકરા બીજાને ત્યાં નોકરી કરવા જાય, ભાઈ તમારે ત્યાં નામાની આટી ભૂટીનો પ્રકાર સારો છે અને શીખડાવો, કાંઈ પગાર નહીં આપો તો કાંઈ વાંધો નહીં, તમારું કામ મફત કરશે પણ એને શીખડાવો. ત્યાં બરાબર ડાપણો વાપરે છે એમ કહે છે, જ્યાં એને શીખવું છે પ્રયોજન સાધ્ય કરવું છે ત્યાં તો બરાબર ડાપણ વાપરે છે. બીજાને પૂછે પોતાની દુકાનમાં બરાબર હિસાબ કિતાબ બરાબર જળવાતો ન હોય, પૂછે ભાઈ તમે કઈ પદ્ધતિના કપડાં રાખો છો, ઉઘરાણી બુક કેવી રાખો છો, કે તમને કોઈની પાસે લેણું રહી ન રહી જાય ભૂલથી એનો ખ્યાલ રહે છે, એની તમારી પદ્ધતિ કેવી છે, આ માલનો હિસાબ સ્ટોક રાખવાની પદ્ધતિ કેવી છે, કેશ કેશબુકની પદ્ધતિ કેવી છે, ખાતા વહીની પદ્ધતિ કેવી છે, એ બધી જેટલી હિસાબ કિતાબની દુનિયા છે એમાં ઊંડો ઉતરાય એટલો બરાબર ઉતરે છે કે નથી, એમાં કાયદા કાનૂનથી કેમ બચવું, કેમ આ તે સેલ ટેક્સ ઇન્કમ ટેક્સ ફલાણા ટેક્સ નીકળા ટેક્સ બધાની વ્યવસ્થા શીખે છે કે નથી શીખતો, ત્યાં તો બરાબર ડાપણ વાપરે, કેમ કે એને લાભ નુકસાનનો વિષય છે. પણ અહીં આત્માના કલ્યાણ માટે કેવા શાસ્ત્રો વાંચવા એની પરીક્ષા કરે, જે કુલમાં જન્મો એનો દીધે જ રાખે કે આ તો આપણા શાસ્ત્રો છે. સામાન્ય પ્રમાણે મનુષ્ય પ્રાણી કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ ધારણ કરે છે પૂર્વકર્મ અનુસાર, એમાં કોઈ વર્તમાન પ્રયત્ન એનો હોતો નથી, તો સીધી વાત છે. તો મા બાપ જે કુળમાં ને જે સંપ્રદાયમાં હોય ત્યાં એનો પૂર્વકર્મ અનુસાર જન્મ થયો, એટલે એ પણ એવા સંસ્કાર લઈને આવ્યો છે, એવી બુદ્ધિમાં એ સંસ્કાર ધારણ કરીને આવ્યો છે, એટલે પ્રાય તો જીવ એને જ અનુસરે છે. એમાં સત્ય અસત્યનો વિવેક કરવો કે પોતાના સંપ્રદાયના શાસ્ત્રોની પરીક્ષા કરવી, એટલે હૃદય એટલે હદ સુધી ભાગ્યે જ કોઈ જીવ જાય છે, બાકી તો કુળ ધર્મ અનુસાર જ ગીતાની જેમ ચાલે, અથવા એને કુળ ધર્મનું અને પોતાના માનેલા પોતાના સંપ્રદાયનું એને મહત્વ કુદરતી રીતે જ એની બુદ્ધિમાં હોય છે, એ મમત્વ એને સંસ્કારથી વણાઈ ગયેલું હોવાથી પોતાના પરિણમનમાં એક પરિણતી જ હોય છે, એને જલ્દી જીવ છોડી શકતો નથી કે એનો વિચાર પણ કરી શકતો
નથી.
શોધકતા આપણે આત્માર્થની ભૂમિકાનો વિષય જ્યાં લીધો છે ત્યાં એક વાત લીધી છે કે ધર્મના ક્ષેત્રમાં આવનાર જીવ સામાન્યપણે શુભ ક્રિયામાંને અને શુભ ભાવને કરતો જોવામાં આવે છે. તો આત્માર્થી મુમુક્ષુ જીવ શુભ ભાવ કરે અથવા શુભ ભાવ એને થાય તો પણ એની શોધક વૃત્તિ ચાલી ન જાય, એની શોધક વૃત્તિ હોવી જોઈએ. અંતરબાહ્ય બંને સંશોધન એનું ચાલુ રહેવું જોઈએ. બહારમાં જે શાસ્ત્રો અને જે વક્તાઓનો પ્રસંગ છે એમાં એની શોધક વૃત્તિ હોવી જોઈએ, યોગ્ય યોગ્ય સત્ય સત્યનો નિર્ણય કરે, અને અંદરમાં પોતાના આત્મામાં શુદ્ધિકરણ થવા માટે અંતર સંશોધન ચાલુ રાખે. આમ અંતર ખોજ પૂર્વક જેનું બાહ્ય સંશોધન છે, બાહ્ય શોધક વૃત્તિ છે, એ ન તો અંદરમાં ભૂલે છે ન તો બહારમાં ભૂલે છે. પણ અંતર ખોજ ન હોય ને બહારમાં એટલી પરીક્ષા કરવાની વૃત્તિ રહે તો પણ એ ચિકિત્સા વૃત્તિ એને પોતાને લાભનું કારણ થતું નથી. તો અંતર શુદ્ધિ અર્થે અંતર ખોજ પૂર્વક એને બહારમાં પણ વિવેક કરવાનો રહે છે, એવો શોધક જીવ ક્યાંય ભૂલતો નથી, અને નહીતર તો ભૂલ થયા વિના રહેતી પણ નથી, થાય થાય ને થાય જ ભૂલ. એટલે જેમ દુકાને જે કાંઈ જેટલા પડખાથી કાર્ય કરવાનું હોય છે, ખરીદીમાં વેચાણમાં હિસાબ કિતાબ રાખવામાં બધી સાવધાનીને કાળજી જે પ્રવર્તે છે તેમ અહીંયા પણ એને પૂરી સાવધાની, એથી વધારે સાવધાનીને કાળજી રાખવા યોગ્ય
છે
એમ કહેવા માંગે છે. એમને આ ઉભાંગડે હાલે ચાલ્યા જાય અને એને લાભ થાય એવું બનતો.
જય હો વિદ્રાગી દિગંબર ની ધારણો, જય હો.